જય જિનેન્દ્ર બધાને. આપણે નિમિત્ત ઉપાદાનના ક્લાસ શરૂ કરીએ છીએ. મંગલાચરણ માટે બધા હાથ જોડી લે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજાયાણમ, નમો લોએ સવસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. જો આપણે ચર્ચા શેની કરીએ છે, નિમિત્ત ઉપાદાન. નિમિત્ત ઉપાદાન કહો અથવા કારણ કાર્ય મીમાંસા, બે એક જ વાત છે. અથવા આપણે લાસ્ટ ટાઈમ જોયું તો નિમિત્ત ઉપાદાનને નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ કહેવાય છે, અથવા ઉપાદાન ઉપાદેય સંબંધ પણ કહેવાય છે. જ્યારે કાર્ય અને કારણ, કાર્ય અને કારણ એ બેની ચર્ચા કરવામાં આવે તો એને કારણ કાર્ય રહસ્ય અથવા નિમિત્ત ઉપાદાન સંબંધ કહેવાય છે. આપણે અત્યાર સુધી પરિભાષાઓ કઈ કઈ જોઈ? કાર્ય કોને કહે છે? કારણાનુ વિધાયની કાર્યાણી. જો આપણે અહીંયા ચાર્ટમાં પણ આપણે એને જોયું, કારણાનુ વિધાયની કાર્યાણી એટલે કે કારણ અનુસાર જ કાર્ય થાય છે. કારણ અનુસાર કાર્ય થાય છે. કાર્ય એકદમ હવામાંથી નથી આવતું. જેવું કારણ આપવામાં આવે તેવું જ કાર્ય થાય છે. માટે જે દ્રવ્યમાં એ પ્રકારનું કારણ આપવાની શક્તિ હોય તે દ્રવ્ય જ કાર્ય રૂપે પરિણમી શકે છે. ખ્યાલ આવે છે ને? આનાથી જ સિદ્ધ થાય છે કે નિમિત્ત એ કાર્યમાં કાંઈ કરતું નથી, બિલકુલ અકર્તા છે. કેમ કે એ પ્રકારનું કારણ જ આપી શકતું નથી. અચ્છા, બીજી કારણની પરિભાષા શું જોઈએ આપણે? કારણ એટલે કાર્યની ઉત્પાદન સામગ્રી. જે કાર્યની ઉત્પાદક સામગ્રી હોય તેને કારણ કહે છે. આ પ્રશ્નોત્તરમાળામાં પણ આ જ બધી પરિભાષાઓ છે. અચ્છા, કાર્યના અપર નામ, કાર્યના જુદા જુદા નામો કયા છે? તો જો હાલત, દશા, અવસ્થા, પર્યાય, પરિણતિ, કર્મ, ક્રિયા આદિ બધા કાર્યના જુદા જુદા નામો છે. કારણ અનુસાર કાર્ય થાય છે. તો હવે એક પ્રશ્ન ઉઠે છે કે કારણના કેટલા પ્રકાર, કારણના કેટલા પ્રકાર છે? તો જો આ ચાર્ટમાં આવ્યું પહેલા આપણને કે કારણના બે પ્રકાર છે. એક છે નિમિત્ત કારણ અને બીજું છે ઉપાદાન કારણ. એક છે નિમિત્ત કારણ અને બીજું છે ઉપાદાન કારણ. તો અત્યાર સુધી આપણે નિમિત્ત કારણની ચર્ચા કરતા આવ્યા છે. આજે આપણે ઉપાદાન કારણની ચર્ચા થોડા સમયમાં કરશું. પહેલા થોડું રિવિઝન લઈ લઈએ. નિમિત્ત કારણ કોને કહે છે? તો જો એની પરિભાષા, જે પદાર્થ સ્વયં કાર્યરૂપ તો ન પરિણમે પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો આરોપ જેના પર આવી શકે તેને નિમિત્ત કારણ કહે છે. બે કન્ડિશન છે કે સ્વયં તો કાર્યરૂપ ન પરિણમે. નિમિત્ત કારણ સ્વયં કાર્યરૂપ ન પરિણમે, ફક્ત કાર્યની ઉત્પત્તિમાં હાજર હોય અને એના પર અનુકૂળ હોવાનો આરોપ આપવામાં આવે તેને નિમિત્ત કારણ કહે છે. કાર્ય થવામાં નિમિત્ત તો ધર્માસ્તિકાય વત જ છે. કોઈ પણ કાર્ય થવામાં નિમિત્ત બિલકુલ ધર્માસ્તિકાય વત છે. અને નિમિત્ત અને ઉપાદાનનો સંયોગ ફક્ત એક સમયનો હોય છે. માટે નિમિત્ત કોઈ પણ પદાર્થને પરમનન્ટ નિમિત્ત નથી કહેવાતું, ફક્ત એક સમય માટે તેને નિમિત્ત કારણ કહેવાય છે. જો આપણે નિમિત્તમાં ઘણી બધી વસ્તુઓ જોઈ, આપણે અપર નામ એટલે કે નિમિત્તના જુદા જુદા નામો, સિનોનિમ જોયા, પછી નિમિત્તની પરિભાષાઓ જોઈ, નિમિત્તની વિશેષતાઓ આપણે જોઈ, નિમિત્તને જાણવાનો ઉદ્દેશ આપણે જોયો અને કયા કયા બિંદુઓથી એ પ્રૂવ થાય છે કે નિમિત્ત અકર્તા છે એ આપણે જોયું. આ ડિટેલ આપણને આ ચાર્ટમાં મળી જશે, એ તમે પાછું રિવિઝન કરજો. આપણે આગળ વધીએ છે. પછી આપણે જોયું કે નિમિત્તના કેટલા પ્રકાર છે, તો નિમિત્તના બે પ્રકાર છે. એક છે ઉદાસીન નિમિત્ત અથવા નિષ્ક્રિય નિમિત્ત, અને બીજું છે પ્રેરક નિમિત્ત અથવા સક્રિય નિમિત્ત. તો શું પ્રેરક નિમિત્ત પ્રેરણા કરીને કાર્ય કરાવડાવે છે? તો ના, કોઈ પણ કાર્ય થવામાં નિમિત્ત તો ધર્માસ્તિકાયવત ઉદાસીન જ છે, ઉદાસીન જ છે. પણ આ તો નિમિત્તની અપેક્ષાએ એમાં કેટેગરાઇઝેશન કરવા માટે એના બે ભેદ કરવામાં આવે છે, ઉદાસીન અને પ્રેરક. તો કયા આધારે ભેદ કરવામાં આવ્યા? કે જે નિમિત્ત કાં તો ઈચ્છાવાન છે અથવા ક્રિયાવાન છે એને પ્રેરક નિમિત્ત કહેવાય છે. તો છ દ્રવ્યમાં કેટલા નિમિત્તો ઉદાસીન, કેટલા નિમિત્ત ઈચ્છાવાન હોઈ શકે? તો ફક્ત જીવ જ ઉદાસીન, ફક્ત જીવ જ પ્રેરક નિમિત્ત હોઈ શકે. કેમ કે એક જીવ જ ઈચ્છાવાન નિમિત્ત છે. અને ક્રિયાવાન નિમિત્ત કેટલા છે છ દ્રવ્યમાં? તો જીવ અને પુદ્ગલ બેવ દ્રવ્ય ક્રિયાવાન હોય છે. બેવ દ્રવ્યમાં ક્રિયાવતી શક્તિ છે ને, તો બેવ દ્રવ્ય ક્રિયાવાન હોઈ શકે. માટે જીવ અને પુદ્ગલ આ બે દ્રવ્યમાંથી જ પ્રેરક અથવા સક્રિય નિમિત્ત હોય છે. કેમ કે બે દ્રવ્યમાંથી જ ઈચ્છાવાન અથવા ક્રિયાવાન નિમિત્ત હોઈ શકે છે. અને ઉદાસીન નિમિત્ત કોને કહેવાય? કે જે નિમિત્ત ઈચ્છાવાન પણ નથી અને ક્રિયાવાન પણ નથી. ઈચ્છાવાન કહો અથવા રાગ આદિ રૂપ પરિણમિત થતું નિમિત્ત કહો, બે એક જ વાત છે. અને ક્રિયાવાન એ બેવ જેમાં નથી એને ઉદાસીન નિમિત્ત કહે છે. તો વિશ્વના છે છ દ્રવ્ય ઉદાસીન નિમિત્ત હોઈ શકે છે, બરાબર. આના આપણે ઘણા બધા ઉદાહરણ પણ આપણે જોયા હતા, જેવી રીતના કે સમજો બાય રોટલી બનાવે છે, બરાબર. તો કયું દ્રવ્ય સ્વયં કાર્યરૂપે પરિણમ્યું? તો ઘઉંનો લોટ સ્વયં લોટ રૂપે પરિણમીને રોટલી રૂપે થયો. તો નિમિત્ત કોણ કોણ છે ત્યારે? બાય, વેલણ, પેલો પાટલો, ગેસ, એ બધા નિમિત્ત છે. તો હવે આમાં ઉદાસીન નિમિત્ત કયા અને પ્રેરક નિમિત્ત કયા? જો બાય એણે વિકલ્પ કરીને, ઈચ્છા કરીને રોટલી બનાવી છે, માટે એની ઈચ્છા રોટલી બનવામાં નિમિત્ત છે, માટે એને પ્રેરક નિમિત્ત કહેવાય છે. પેલું વેલણ પણ એ ફરે છે, ગમન કરે છે, ત્યારે પેલી રોટલી બને છે, માટે એ રોટલી બનવામાં એ ગમન કરતું વેલણ એ પ્રેરક નિમિત્ત છે. પણ જે નીચેનો પાટલો છે, એ પાટલો તો સ્થિર છે, એ પાટલો સ્થિર છે ને, ગમન બી નથી કરતો અને ઈચ્છા પણ નથી કરતો, માટે રોટલી બનવામાં એ પાટલો એ ઉદાસીન નિમિત્ત છે, બરાબર. આ ઉદાસીન અને પ્રેરક નિમિત્તની આપણી ઘણી ચર્ચા આપણે થઈ ગઈ. જો એક્ઝામ્પલ રૂપે આપણે ઘણા બધા ક્વેશ્ચન્સ આપણે જોયા, જે પ્રશ્નોત્તર માળામાંથી આપણે ફરીથી જરાક રિવાઇઝ કરીએ છીએ. જો આપણે ક્વેશ્ચન 387 હતો, ઉદાસીન નિમિત્ત અને પ્રેરક નિમિત્ત, 86 અને 87, બરાબર. 387 ઉદાસીન નિમિત્ત કોને કહે છે? તો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ આદિ જે રાગ રહિત છે, એટલે કે ઈચ્છા રહિત છે અને ગમન ક્રિયા રહિત છે, એવા દ્રવ્યોને ઉદાસીન નિમિત્ત કહે છે. અને પ્રેરક નિમિત્ત કોને કહે છે? પ્રેરક નિમિત્ત કોને કહે છે? કે જીવ અને પુદ્ગલો જે ઈચ્છાવાળા જીવો છે અને ક્રિયાવાન ગમન ક્રિયાવાળા જીવ અને પુદ્ગલો છે, આ બેવ દ્રવ્યને પ્રેરક નિમિત્ત કહે છે. જો ઉદાહરણ તરીકે આપણે જોઈ લઈએ કે આ કુંભાર ચાક, દંડ વગેરે ઘડો કર્યો, તો એ ઘડારૂપ ક્રિયામાં ત્રિકાલી અને ક્ષણિક ઉપાદાન કોણ છે અને પ્રેરક નિમિત્ત અને ઉદાસીન નિમિત્ત કોણ છે? તો જો જેવી રીતના આપણે પહેલા વાત કરી જેવી રીતના બાય રોટલી બનાવે છે એમાં ઉપાદાન કોણ છે? તો ઘઉંનો લોટ, કેમ કે એ સ્વયં કાર્યરૂપ પરિણમે થાય છે, એ સ્વયં રોટલી રૂપ પરિણમે છે. બસ એવી જ રીતે જ્યારે ઘડો બનાવવામાં આવે તો ઘડો સ્વયં, ઘડારૂપ સ્વયં કોણ પરિણમિત થાય છે? તો માટી પરિણમિત થાય છે. માટે માટી, માટી જ ઉપાદાન કારણ છે, એ માટી જ ઉપાદાન કારણ છે. હવે એમાં ત્રિકાળી અને ક્ષણિક ઉપાદાન આપણે થોડીક વારમાં જોશું. ઉદાસીન નિમિત્ત અને પ્રેરક નિમિત્ત કોણ છે? તો જો ઘડો બનાવવામાં કુંભાર એ પોતે ઈચ્છા કરીને ઘડો બનાવે છે, માટે ઈચ્છાવાન હોવાને કારણે એ પ્રેરક નિમિત્ત છે. પછી પેલી પેલી દંડી, નીચેનું ચક્ર, એ બધું ગમન કરે છે અને એ ગમન કરતા એમાં ઉપર ઘડો બને છે, માટે એ પણ ગમન કરતા પ્રેરક નિમિત્તો છે. અને એ જ સમયે એ ગમન કરતા ચક્રની નીચે રહેલી ખીલ્લી જે સ્થિર છે, એની નીચેની જમીન, આ આકાશ, આ ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય આદિ બધા ઉદાસીન નિમિત્તો છે. કેમ કે નથી ગમન કરતા કે નથી ઈચ્છા કરતા. આ ખ્યાલ આવે છે ને? આપણી આની ઘણી બધી ચર્ચા થઈ ગઈ છે એટલે આપણે આગળ વધીએ. જો આપણે 1399 ક્વેશ્ચન સુધી આપણી ચર્ચા થઈ હતી, આપણે 400 ક્વેશ્ચન લઈએ છે. આ નિમિત્તના ઉદાહરણ રિવિઝન તરીકે જ આપણે 400 ક્વેશ્ચન લઈએ છે અને પછી આજે આપણે ઉપાદાનની ચર્ચા કરવી છે. જો 400 ક્વેશ્ચન નંબર 400, જીવને સંસાર અવસ્થામાં તો વિષયો જ્ઞાન અને સુખ ઉત્પન્ન કરે છે ને. જો ક્વેશ્ચન શું છે કે ભાઈ સંસાર અવસ્થા છે, સંસાર અવસ્થામાં ભલે એકવાર મોક્ષ થઈ જાય પછી તો જીવને વિષયો છે જ નહીં, આ પાંચ ઇન્દ્રિયના વિષયો એ તો જીવને છે જ નહીં, પણ સંસાર અવસ્થામાં તો મોક્ષ, સુખ અને જ્ઞાન ઉત્પન્ન કરે છે ને. અચ્છા ચલો અતિન્દ્રિય સુખ નહીં પણ ઇન્દ્રિય સુખ તો ઉત્પન્ન કરે છે ને, કે આ ઇન્દ્રિય એને જાણે છે તો ઇન્દ્રિય શાંત પડે છે કે નહીં? ખ્યાલ આવે છે કે નહીં? જો આને બરાબર સમજીએ થોડું. ત્રણ પદાર્થ છે, એક છે જીવ અને જીવનું જ્ઞાન. ખ્યાલ આવ્યું ને? એક છે જીવ અને જીવનું જ્ઞાન. એક છે આ ચક્ષુ ઇન્દ્રિય, આ આંખ. આ આંખ જીવ દ્રવ્ય છે કે પુદ્ગલ દ્રવ્ય છે? તો એ પુદ્ગલ દ્રવ્ય છે. ખ્યાલ આવે છે ને? કેમ કે સ્પર્શ રસ ગંધ વર્ણ યુક્ત છે, માટે પુદ્ગલ દ્રવ્ય છે. અને ત્રીજી વસ્તુ છે આંખેથી દેખાતી વસ્તુઓ. આંખેથી દેખાતી વસ્તુઓ ખ્યાલમાં આવે છે ને, એ છે ઇન્દ્રિયના વિષય. તો જીવનું ચક્ષુ ઇન્દ્રિય રૂપ જ્ઞાન, આ ચક્ષુ ઇન્દ્રિય અને ચક્ષુ ઇન્દ્રિયના વિષયો. તો આ ચક્ષુ ઇન્દ્રિય અને ચક્ષુ ઇન્દ્રિયના વિષયો એ બેવ તો પુદ્ગલ દ્રવ્ય છે અને આ જીવનું જ્ઞાન એ જીવ દ્રવ્ય છે. બરાબર? તો મને કહો સંસાર અવસ્થામાં, હવે જ્યાં મુક્ત થઈ ગયા, સિદ્ધ ભગવાન થઈ ગયા, તો સિદ્ધ ભગવાનને તો ચક્ષુ પણ નથી અને એને એના વિષયોની પણ જરૂરત નથી, એમને તો લોકાલોક જણાય છે ને કેવલ જ્ઞાનમાં જ. પણ સંસાર અવસ્થામાં તો જીવ આ ચક્ષુ ઇન્દ્રિયથી જ જુએ છે કે નહીં? તો ચક્ષુ ઇન્દ્રિયથી જોતા એ ઇન્દ્રિયના વિષયો જે છે, સામેવાળા પદાર્થો જેને આંખ જુએ છે, એ પદાર્થો જીવના જ્ઞાનમાં નિમિત્ત થઈ કે નહીં? ખ્યાલ આવે છે કે નહીં? જો બહુ સરસ આ સિદ્ધાંતો છે જે એક દ્રવ્ય અને બીજા દ્રવ્યની સ્વતંત્રતાનો ઢંઢેરો પીટે છે. ખ્યાલ આવે છે ને? બહુ સરસ સિદ્ધાંતો છે. સામે પદાર્થ હોવા છતાં, બરાબર, આ સમજો આ પેન આપણી સામે છે, આ પેન આપણી સામે છે, છતાં જો બેલ કે કાંઈ વાગે ઘરમાં, ઘરમાં ઘંટડી વાગે અથવા કોઈ સરસ સુંદર સ્મેલ આવે, ખ્યાલ આવે છે કે નહીં? અથવા ત્યારે જ કંઈક મોઢામાં રસગુલ્લો આદિ ખાધું હોય તો આ પેન નજર સમક્ષ હોવા છતાં દેખાતી નથી. કેમ? ઘણા એક્ઝામ્પલ નથી, આપણે અહીંયા માથા ઉપર ચશ્મા મૂક્યા હોય અને આખા ઘરમાં ચશ્મા ગોતતા ફરીએ કે ક્યાં ગયા ચશ્મા, ક્યાં ગયા ચશ્મા, અને છેવટે નીકળે ક્યાંથી કે ભાઈ આપણા જ માથા પર અહીંયા જ મૂક્યા હતા. ખ્યાલ આવે છે કે નહીં? તો સ્પર્શેન્દ્રિયના જ્ઞાન જ્ઞાન થઈ રહ્યું છે તો પણ જ્ઞાન નથી થઈ રહ્યું. ખ્યાલ આવે છે ને? ઘણી વાર કોઈ આપણને કે ફ્રીજમાંથી પેલો ડબ્બો લાવજો, ફ્રીજ ખોલીએ અને ફાંફા મારીએ, એ ડબ્બો નજર સમક્ષ જ હોય પણ તો પણ દેખાતો નથી. કેમ નથી દેખાતો? જો ડબ્બાથી જ જ્ઞાન થતું હોય તો આપણી આંખમાં દેખાવો જોઈએ તો તે ડબ્બો. ખ્યાલ આવે છે કે નહીં બધાને? આમાં આગળ પણ એક ક્વેશ્ચન આવશે પ્રશ્નોત્તર માળામાં જ, કે જો એ પૂજગલથી જ જ્ઞાન અને સુખ થતું હોત, એ પૂજગલથી જ જ્ઞાન અને સુખ થતું હોત, સમજો પેનથી જ પેનનું જ્ઞાન થતું હોત, બરાબર, તો પેનની સામે તમે ફોન રાખો તો ફોનને પણ પેનનું જ્ઞાન થવું જોઈએ કે નહીં? ખ્યાલ આવે છે કે નહીં? અન્ય પૂજગલ પદાર્થ જે છે એ અન્ય પૂજગલ પદાર્થને પણ આ પેનનું જ્ઞાન થવું જોઈએ, જો પેનમાંથી જ્ઞાન થતું હોય તો. પણ જ્ઞાનથી જ્ઞાન થાય છે એ જ વસ્તુ આપણને પ્રૂવ કરે છે કે જ્ઞાનને અન્ય પદાર્થની જરૂરત નથી. ખ્યાલ આવે છે કે નહીં? જો આપણે આનો આન્સર વાંચીએ છીએ, ક્વેશ્ચન શું હતો ફરીથી? જીવને સંસાર અવસ્થામાં વિષયો એટલે અન્ય પદાર્થો જ્ઞાન અને સુખ ઉત્પન્ન કરે છે કે નહીં? તો જવાબ છે ના. જીવ સંસાર અને મોક્ષ બંને અવસ્થાઓમાં જ્ઞાનાદિ સ્વરૂપ વાળો જ છે, તેથી આ આત્મા સ્વયં જ જ્ઞાન અને સુખમય હોય છે. ખ્યાલ આવે છે ને? આ જીવને સ્વયંને જ પોતાના જ જ્ઞાનથી જ્ઞાન થાય છે, કોઈ અન્ય પદાર્થથી જીવને જ્ઞાન થતું નથી. ફરીથી એક ઉદાહરણ લઈએ. સ્કૂલમાં ટીચર ભણાવે છે અને બાળકો ભણે છે, ખ્યાલ આવે છે ને? જો ટીચરના ભણાવવાથી જ બાળકોને જ્ઞાન થતું હોય તો બધા જ બાળકને સમાન જ્ઞાન થવું જોઈએ. ખ્યાલ આવે છે બધાને? જો ટીચરના ભણાવવાથી બાળકોને જ્ઞાન થતું હોય તો બધા બાળકોને સમાન જ્ઞાન થવું જોઈએ, પણ એવું નથી. એવું ત્રણ કાળમાં નથી. જ્યારે બાળકનો ઉપયોગ એ ભણવા પર હોય છે અને બાળકની ગ્રાસ્પિંગ શક્તિ છે, બાળકનું જ્ઞાન છે, તો બાળક શીખે છે. ટીચરના શીખાડવાથી બાળક શીખતો જ નથી. બાઈ રોટલી બનાવતી જ નથી, ગાડીથી પેટ્રોલથી ગાડી ચાલતી જ નથી. ખ્યાલ આવે છે કે નહીં? આ નિશ્ચયનું કથન છે, આ સિદ્ધાંત છે. વ્યવહારમાં, લોક વ્યવહારમાં કે સ્થૂળ અપેક્ષાએ બોલવાની પદ્ધતિ જુદી છે. બોલવામાં તો એમ જ કહેવાય કે વાહ વાહ ટીચર, તમારો અહો ઉપકાર કે તમારા જ શીખવાડવાથી અમે આજે ડોક્ટર અને એન્જિનિયર થયા છે. ખ્યાલ આવે છે કે નહીં બધા? એ બોલવાની પદ્ધતિ જુદી છે અને વાસ્તવિકતા જુદી છે. ખ્યાલ આવે? ચલો આગળ વાંચીએ. મતિ જ્ઞાનાદિના સમયમાં જીવ સ્પર્શાદિ વિષયોનો વિષય કરીને પોતે જ તે જ્ઞાન અને સુખમય થઈ જાય છે, તેથી આત્માને એ જ્ઞાન અને સુખમાં તે અચેતન જડ પદાર્થો શું કરી શકે? ખ્યાલ આવે છે ને? આગળ મોટા શાસ્ત્રોમાં તો એવા પણ ઉદાહરણ આવે છે કે જ્યારે કોઈ પદાર્થને જ્ઞાને જાણ્યું તો એ પદાર્થને જાણતી વખતે જ્ઞાનની પર્યાયમાં, જીવના જ્ઞાનની પર્યાયમાં જેવો જ્ઞેયનો આકાર છે, જેવો પદાર્થનો આકાર છે, એ જ્ઞાનમાં પણ એવો આકાર બને છે. આકાર બને છે એટલે કે એને ખ્યાલમાં આવી જાય છે કે આવો આકાર ત્યાં છે. અને જીવનું જ્ઞાન તે જ્ઞાનના આકારને જ જાણે છે. જીવનો આકાર આ પદાર્થને તો જાણતું જ નથી. ખ્યાલ આવે છે ને? જો જીવનું જ્ઞાન આ પદાર્થને જાણતું હોય તો એ પદાર્થ જીવના જ્ઞાનમાં આવી જવો જોઈએ, અને જો એ પદાર્થ જીવના જ્ઞાનમાં આવી જાય તો એક જીવને જણાતી વખતે એ પદાર્થ કોઈ બીજા જીવને ન જણાઈ શકે. ખ્યાલ આવે છે ને? કોઈ એક જણ એ પેનને જોતું હોય ત્યારે બીજા જીવને એ પેન ન દેખાવી જોઈએ, તો મિસ્ટર ઇન્ડિયા જેવું થઈ જાય. ખ્યાલ આવે છે ને? એવું તો છે નહીં વિશ્વમાં. ચાલો આગળ વધીએ. જો આપણે આમાં ઘણા બધા ઉદાહરણ છે ઘણા બધા શાસ્ત્રના, એ શાસ્ત્રના બધા ઉદાહરણ તો આપણે નથી વાંચતા, એટલે આ બધા ઉદાહરણ તમે વાંચજો જેનાથી આપણને પ્રૂવ કરવામાં આવે છે. અલગ અલગ અપેક્ષાથી આચાર્ય ભગવાને શાસ્ત્રમાં એટલા બધા સિદ્ધાંતોથી આપણને પ્રૂવ કર્યું છે કે જીવને જ્ઞાન અને સુખ કોઈ અન્ય પદાર્થને કારણે નથી થતું, એ પોતાની જ યોગ્યતાથી જીવને જ્ઞાન અને સુખ ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવે છે ને? આ તો આચાર્ય ભગવાન જંગલમાં બેસીને આપણા પર અહો ઉપકાર કર્યો છે કે એક વાતથી આપણે ન સમજ્યા. જો એક શાસ્ત્રમાં આ પંચાધ્યાયીના જ બે ઉદાહરણ લીધા છે ને, જો ઉપર અને નીચે, પહેલા એક ગાથામાં આચાર્ય ભગવાને આપણને સમજાવ્યું કે ભાઈ મતિ જ્ઞાન એ ઇન્દ્રિય અને દેહના વિષયોને પોતે જ જ્ઞાનરૂપ કરે છે, તો પછી બીજા એ પદાર્થનું જ્ઞાનમાં શું કોન્ટ્રીબ્યુશન? મતિ જ્ઞાને જ તો જ્ઞાન કર્યું ને. પણ તો પણ એમને થયું કે ભાઈ આ બાળકો હજી સમજ્યા નથી, એટલે વળી પાછી બીજી ગાથામાં આપણને ફરીથી સમજાવે છે. ખ્યાલ આવે છે ને? જંગલમાં બેસીને તાડપત્ર પર લખતા એ કેટલી વાર એમને તાડપત્ર એ જેનાથી લખે ને કાંટાથી, કેટલા ખૂંચી ગયા હોય હાથમાં, ખ્યાલ આવે છે કે નહીં? એટલું દુઃખ સહન કરીને પોતાના શુદ્ધ ઉપયોગમાં ના ભોગે, ખ્યાલ આવે છે? જ્યારે જ્યારે સાતમા ગુણસ્થાનમાં હોય ત્યારે તો શુદ્ધ ઉપયોગમાં હોય, અને જ્યાં છઠ્ઠામાં બહાર આવે ત્યાં એમને કંઈક વિકલ્પ આવે કે ભાઈ કદાચ આ જીવ મારા લખવાથી સમજી જાય તો લાવ લખી આપું, અને એમ કરીને એવો અહો ઉપકાર આપણે આપણા ઉપર એમણે કર્યો છે કે જેને આપણે આજે ભણી રહ્યા છે. ખ્યાલ આવે છે ને ભાઈ? હા, જો આ તો આપણી થઈ નિમિત્તની ચર્ચા. હવે જેમ આપણે આગળ 401 ઉપર વધીએ છે તો જો શું વાત કરે છે, અંતરંગ કારણથી એટલે કે ઉપાદાન કારણથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે એમ માનવામાં ન આવે તો શું દોષ આવે? હવે જો આ ક્વેશ્ચન પર આપણે આગળ વધીએ એની પહેલા ઉપાદાન કારણ શું છે એ આપણે સમજીએ. અત્યાર સુધી આપણે ઉપાદાનનું ચેપ્ટર લીધું નથી, હવે આપણે એ ચેપ્ટર લઈએ છીએ. જો અત્યાર સુધી આપણે કેટલી વસ્તુ જોઈ, આ જે સુમત પ્રકાશજી દ્વારા બનાવેલો ચાર્ટ છે એ ચાર્ટનું એક કોમન વિવરણ તમને પહેલા આપી દો. જો ઉપર કાર્ય પરિભાષા, કાર્ય છે એની પરિભાષા છે, પછી કારણની પરિભાષા છે, પછી એક બાજુ નિમિત્ત અને એના પ્રકાર, અને જ્યાં જ્યાં કોઈ પણ કોન્સેપ્ટ લેવામાં આવે ત્યાં એના બિંદુઓ. હવે આ બાજુ આપણે ઉપાદાનની વાત શરૂ કરીએ છીએ. આપણે આ ઉપાદાનની વાત શરૂ કરતા જો જરા એક પેલા ચાર્ટ એડજસ્ટમેન્ટ કરી નાખે. હા, જો આ ઉપાદાન કારણ એના પણ બિંદુઓ, પછી ઉપાદાન કારણના પ્રકાર, એ પ્રકારોના બિંદુઓ, ખ્યાલ આવે છે ને? તો ઉપાદાન કારણના બે પ્રકાર, ત્રિકાળી ઉપાદાન, ક્ષણિક ઉપાદાન, ક્ષણિક ઉપાદાનના પાછા બે પ્રકાર અને એના પાછા બિંદુઓ, આટલી વસ્તુ આપણે ધીરે ધીરે જોશું. ખ્યાલ આવે છે? ચાલો સૌથી પહેલા ઉપાદાન કારણની પરિભાષા. જો આપણે પહેલા શું જોયું હતું નિમિત્ત જોતી વખતે, કે નિમિત્તની પરિભાષા શું છે? જે પદાર્થ સ્વયં કાર્યરૂપ ન પરિણમે પણ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો આરોપ જેના પર આવે તેને નિમિત્ત કારણ કહે છે. તો ઉપાદાન અને નિમિત્તના સંબંધમાં નિમિત્ત તો કાર્યરૂપ નથી પરિણમતો, તો કાર્યરૂપ કોણ પરિણમે છે? કાર્યરૂપ કોણ પરિણમે છે? તો કાર્યરૂપ સ્વયં ઉપાદાન પરિણમે છે. તો જો ઉપાદાનની પરિભાષા શું થઈ ગઈ? નેચરલી જે પદાર્થ સ્વયં કાર્યરૂપ પરિણમે તેને ઉપાદાન કારણ કહે છે. બહુ સિમ્પલ છે. જે પદાર્થ સ્વયં કાર્યરૂપ પરિણમે તેને ઉપાદાન કારણ કહે છે. ખ્યાલ આવ્યો ને બધાને? જો ફરીથી આપણે દ્રવ્ય ગુણ પર્યાયથી વસ્તુ વ્યવસ્થા જરા સમજી લઈએ. આ વિશ્વમાં 6 પ્રકારના દ્રવ્યો છે, બરાબર? અને કુલ સંખ્યા જુઓ તો દ્રવ્યની સંખ્યા, ટોટલ નંબર ઓફ દ્રવ્ય ઇન વિશ્વ, અનંતાનંત દ્રવ્યો છે, બરાબર? પણ લોકમાં કે જ્યાં 6 દ્રવ્ય રહેલા છે એમાં નંબર ઓફ પ્રદેશ, આકાશના પ્રદેશો, એ તો અસંખ્યાત જ છે. તો અસંખ્યાત નાનું કે અનંત નાનું? અસંખ્યાત નાનું. એના મતલબ કે પ્રદેશો ઓછા છે અને દ્રવ્યો ઘણા વધારે છે. ખ્યાલ આવ્યો કે નહીં બધાને? પ્રદેશો ઓછા છે અને દ્રવ્યો ઘણા વધારે છે. એનો મતલબ કે દરેકે દરેક આકાશના પ્રદેશ ઉપર, દરેકે દરેક આકાશના પ્રદેશ ઉપર અનેક દ્રવ્ય રહેલા છે. અનેક એટલે વાસ્તવિકમાં અનંત દ્રવ્ય રહેલા છે. ખ્યાલ આવે છે કે નહીં? તો જો એક જ પ્રદેશ પર અનંત દ્રવ્ય એક સાથે રહેલા હોય, તો જ્યારે એક દ્રવ્ય પોતાના પર્યાયરૂપ પરિણમે, દરેક દ્રવ્યમાં અનંત અનંત ગુણો છે બરાબર, અને દરેક ગુણની વર્તમાનમાં એક પર્યાય થાય છે, દરેક ગુણની એક એક પર્યાય થાય છે ને, તો એવી રીતે દ્રવ્ય નિરંતર પોતાની પર્યાયના પ્રવાહમાં વહેતો રહે છે. દરેક દ્રવ્ય નિરંતર પોતાની પર્યાયોના પ્રવાહમાં વહેતો રહે છે. તો જ્યારે કોઈ એક દ્રવ્ય પોતાની એક પર્યાયના પ્રવાહમાં હોય, ત્યારે કોઈ અન્ય દ્રવ્ય પણ તો એની પર્યાયના પ્રવાહમાં છે કે નહીં? ખ્યાલ આવે છે? અને બંને દ્રવ્ય નિકટવર્તી આકાશના નિકટવર્તી ક્ષેત્રમાં રહેલા છે, બંને દ્રવ્ય નિકટવર્તી રહેલા છે અને પોતાની પોતાની પર્યાયના પ્રવાહમાં વહી રહ્યા છે. તો દરેક દ્રવ્ય પોતાની પર્યાયના તો કરતા છે, પણ અન્ય દ્રવ્યની પર્યાયના કરતા બિલકુલ નથી. ખ્યાલ આવ્યો બધાને? આ સિદ્ધાંત તો આપણે ઘણી વાર જોયા છે કે દરેક દ્રવ્ય પોતાની પર્યાયનો કરતા છે, અન્ય દ્રવ્યની પર્યાયના કરતા નથી. હવે પર્યાય કહો અથવા કાર્ય કહો, જો આપણે કાર્યનો અપર નામમાં પર્યાય જોયું હતું ને, પર્યાય, કાર્યનું બીજું નામ પર્યાય. તો દરેક દ્રવ્યની વર્તમાન પર્યાય તે જ તે દ્રવ્યનું કાર્ય છે. આ ખ્યાલ આવ્યો બધાને? દરેક દ્રવ્યની વર્તમાન પર્યાય તે જ તે દ્રવ્યનું કાર્ય છે. કેવી રીતના? જો એક્ઝામ્પલથી જોઈએ, જેવી રીતના કે આ સૂર્ય, સૂર્ય વિમાન છે ને, આ સૂર્ય જે ઉગે છે અને આથમે છે, ઉગે છે અને આથમે છે બરાબર, એ સૂર્ય વાસ્તવિક રીતે જ્યોતિષ દેવનું વિમાન છે. તો એ વિમાનના પણ પૂતગલના પરમાણુઓ છે કે નહીં? બરાબર, એ સૂર્યના પૂતગલના પરમાણુઓ. એ પૂતગલના પરમાણુઓની વર્તમાનમાં પર્યાય શું છે? કે એ વર્તમાનમાં આ મધ આકાશમાં ભારત દેશ ઉપર ચમકી રહ્યા છે. ખ્યાલ આવે છે કે નહીં? એ પરમાણુઓ વર્તમાનમાં ભર આકાશમાં ભારત દેશ ઉપર ચમકી રહ્યા છે. તો અત્યારના વર્તમાનમાં એની પર્યાય શું થઈ? કે વર્તમાનમાં એ મધ આકાશમાં છે. હવે સાંજના 6:01 વાગશે ત્યારે એની પર્યાય શું થશે? કે પર્યાયો બસ આથમવાની પર્યાય થશે. ખ્યાલ આવે છે કે નહીં? તો સૂર્યની નિરંતર, એ સૂર્યના પૂતગલ પરમાણુઓની નિરંતર પર્યાયમાં પરિણમન થાય છે કે નહીં? એવું તો નથી ને કે વર્તમાનમાં મધ આકાશમાં છે પછી ત્યાં જ રહેશે 2-3 કલાક અને પછી સડનલી જ્યારે 6 વાગશે ત્યારે ત્યાંથી જમ્પ મારીને સીધા પેલા અસ્ત થવાની પોઝિશનમાં આવી જશે, એવું તો નથી ને? નિરંતર થોડુંક થોડું 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 પરિણમન કર્યા જ કરે છે અને આકાશમાં ગમન કરીને કે એની આતમવાની જગ્યાએ પહોંચે છે. ખ્યાલ આવ્યો કે નહીં? બસ એવી જ રીતે એ પરમાણુઓની એ વર્તમાનની અવસ્થા તે જ તેમનું કાર્ય છે. એ વર્તમાનમાં જે ચમકીને પ્રકાશ આપી રહ્યા છે બધે, બસ તે જ તેમનું કાર્ય છે. આ ખ્યાલ આવે છે કે નહીં? તો સૂર્યને, સૂર્યના પરમાણુઓને ચમકીને પ્રકાશ આપવામાં કયા નિમિત્તનું સાધન છે? ખ્યાલ આવે છે? એ વર્તમાનમાં સ્વયં પોતાની જ રીતે, પોતાની જ અપેક્ષાએ, પોતાના જ કાર્યથી એ પર્યાયરૂપ પરિણમીને પ્રકાશરૂપ પરિણમે છે. તો ધર્માસ્તિકાએ, જે આ ધર્મદ્રવ્ય છે, એ ધર્મદ્રવ્યના સાધનથી એ પ્રકાશ આખી દુનિયામાં ફેલાય છે. એ ધર્મદ્રવ્યના નિમિત્તથી એ પ્રકાશ આખી દુનિયામાં ફેલાય છે ને, એ પ્રકાશ પણ ગતિ કરતા પૂતગલના પરમાણુઓ છે. તો સૂર્યના પ્રકાશરૂપ પરિણમવામાં કોઈ ઉપાદાન, હવે આ તો સ્થૂળનું ઉદાહરણ છે, એટલે એ સ્થૂળ રીતે લેજો. બાકી તો એ સૂર્યના પરમાણુઓ અને પ્રકાશના પરમાણુઓ જુદા જુદા છે. પણ અત્યારના સ્થૂળતાથી આપણે જોઈએ તો સૂર્ય પોતાની જ રીતે પોતાની જ શક્તિથી પ્રકાશરૂપ પરિણમે છે અને ધર્માસ્તિકાયના નિમિત્તથી એ પરમાણુઓ એ પ્રકાશ બધે આખી દુનિયામાં ફેલાય છે. તો ધર્માસ્તિકાય અને સૂર્ય એક જ ક્ષેત્રે રહેલા હોવા છતાં દરેક દ્રવ્ય પોતપોતાનું કાર્ય કરે છે અને પોતપોતાના કાર્યરૂપ પરિણમવામાં એક દ્રવ્યનો અન્ય દ્રવ્ય પર આરોપ આપવામાં આવે છે તેને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય છે. આટલો ખ્યાલ આવે છે કે નહીં? તો વર્તમાનમાં જ્યાં સૂર્ય પ્રકાશે છે ત્યારે ધર્મ દ્રવ્યને એનું નિમિત્ત કહેવાય છે. હવે જો રાત થઈ જાય અને રાત થતાં સૂર્યનો પ્રકાશ જ નથી તો પછી ધર્મ દ્રવ્યને એનો પ્રકાશ ફેલાવવા નિમિત્ત કહેવાશે કે નહીં? ભારત દેશની વાત છે તો રાત થતા ધર્માસ્તિકાયને એનું નિમિત્ત નથી કહેવાતું, કેમકે જ્યાં ઉપાદાન જ કાર્યરૂપ ન પરિણમે તો નિમિત્તને કાર્યનો અનુકૂળતામાં આરોપ કેવી રીતના અપાય? ખ્યાલ આવે છે કે નહીં? તો આનાથી ઉપાદાનની પરિભાષા શું થઈ? આપણે ઉપાદાનની પરિભાષા શું જોઈ? જે પદાર્થ સ્વયં કાર્યરૂપ પરિણમે તેને ઉપાદાન કારણ કહે છે. જે પદાર્થ સ્વયં કાર્યરૂપ પરિણમે તેને ઉપાદાન કારણ કહે છે. જો ઉપાદાનના અપર નામ એટલે કે સિનોનિમ્સ, જુદા જુદા નામો, ઉપાદાનને દ્રવ્ય કહેવાય છે અથવા નિજ શક્તિ, નિજ શક્તિ પોતાની જ શક્તિ જેનામાં કાર્ય કરવાની શક્તિ છે તેને ઉપાદાન કહે છે અથવા એને સ્વ કહેવાય છે. જે દ્રવ્યમાં કાર્ય થયું તે દ્રવ્ય જ ઉપાદાન છે, માટે કાર્ય જેમાં થાય છે તેને જ, તે જ સ્વ, તે જ ઉપાદાન છે અથવા તેને કારક કારણ પણ કહેવાય છે. કારક કારણ એટલે શું? કે એ કાર્ય કરવામાં કારણ છે, કાર્ય કરવામાં ઉપાદાન કારણ છે. ઉપાદાન જાણવાનો ઉદ્દેશ શું છે? કાર્યરૂપ પરિણમને વાલે દ્રવ્ય કા જ્ઞાન કરાના હિ વિવક્ષિત કાર્ય ઇસી દ્રવ્ય મે હોગા. કાર્યરૂપ પરિણમને વાલે દ્રવ્ય કા જ્ઞાન કરાના હિ વિવક્ષિત કાર્ય ઇસી દ્રવ્ય મે હોગા. જો નિમિત્તને જાણવાનો ઉદ્દેશ શું હતો? નિમિત્તને જાણવાનો ઉદ્દેશ કે માત્ર કાર્ય હોને કે સમયે અનુકૂળ પદાર્થ કી અનિવાર્ય ઉપસ્થિતિ કા જ્ઞાન કરાના, કે જ્યારે કાર્ય થયું ત્યારે બાજુ કયા પદાર્થો ઉપસ્થિત હતા એનું જ્ઞાન કરાવવા માટે નિમિત્ત કહેવામાં આવ્યું હતું. ખ્યાલ આવે છે કે નહીં? બાકી નિમિત્તને કહેવાની જરૂરત જ શું છે? કેમકે એમાં કાર્ય થતું નથી, એ કાર્યમાં સપોર્ટ કરતું નથી, કાર્ય કરવામાં નિમિત્તનો 1% પણ કોન્ટ્રીબ્યુશન નથી. તો પછી નિમિત્તને કીધું શું કામ? કેમકે મિથ્યા દ્રષ્ટિ જીવ ભ્રમણા કરી લે છે કે ભાઈ આ અન્ય પદાર્થ કાર્ય કરે છે. એ ભ્રમણાને દૂર કરવા માટે કે એ પદાર્થે કાર્ય નથી કર્યું એમ બતાવવા માટે એને નિમિત્ત કહી દેવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? જો આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. આપણે મિથ્યા દ્રષ્ટિ જીવો શું સમજીએ છે કે સમજો, આપણે કાર્ય શું લઈએ? જ્ઞાનાવરણી કર્મ એ જ્ઞાનને ઘાત્યું, જીવના જ્ઞાનને જ્ઞાનાવરણી કર્મ રોકે છે, બરાબર? તો આપણે એમાં આડ શું લઈએ કે ભાઈ ચલો અચ્છા જ્ઞાનાવરણી કર્મ અન્ય દ્રવ્ય છે તો જીવના જ્ઞાનને ઘાતતું નથી એ તો બરાબર, પણ જ્ઞાનને ઘાતવામાં નિમિત્ત તો છે ને, નિમિત્ત તો છે માટે એની હાજરી તો જરૂર હોવી જોઈએ કે નહીં? અરે ભાઈ અહીંયા શું કહે છે જો વિચાર તો કરો કે એ પદાર્થને નિમિત્ત કહેવાનું કારણ શું હતું? એ પદાર્થને નિમિત્ત કહેવાનું કારણ જ એ હતું કે ભાઈ એનાથી કાર્ય નથી થતું, એ કાર્ય થવામાં બિલકુલ કરતા નથી, માટે મિથ્યા દ્રષ્ટિ જીવનો ભ્રમ દૂર કરવા માટે એ પદાર્થને નિમિત્ત કહેવામાં આવ્યું હતું. એની બદલે આપણે તો ઊંધું લઈ લીધું કે નિમિત્ત તો છે ને, જોઈશે તો ખરું ને, હાજર તો હોવું જોઈએ ને, એમ કહીને આપણે એને કરતા જ બનાવી દઈએ છીએ. ખ્યાલ આવે છે કે નહીં? એમ કહીને આપણે નિમિત્ત પર કર્તાપણાનો આરોપ આપી દઈએ છીએ, નિમિત્ત પર ડિપેન્ડન્સ મૂકી દઈએ છીએ. જયારે આચાર્ય ભગવાને નિમિત્ત તરીકે કીધું શું કામ હતું કે કાર્ય થવામાં ત્યારે માત્ર એની ઉપસ્થિતિનું જ્ઞાન કરાવવા માટે. ખ્યાલ આવ્યો કે નહીં? બસ એવી જ રીતે આ ઉપાદાનને જણાવવાનો ઉદ્દેશ શું છે? ઉપાદાનને જાણવાનો ઉદ્દેશ શું છે? ઉપાદાનને જાણવાનો ઉદ્દેશ એ છે કે ભાઈ કાર્ય વાસ્તવિક રીતે કયા દ્રવ્યમાં થયું છે તે જાણવા માટે. ખ્યાલ આવ્યો કે નહીં? કયા દ્રવ્યની તે પર્યાય છે તે કાર્ય? એ કાર્ય છે તે કયા દ્રવ્યની પર્યાય છે એ જાણવા માટે ઉપાદાન કારણ કહેવામાં આવ્યું છે. એ જ એનો ઉદ્દેશ છે. અને એનો હેતુ શું છે? નિજ શક્તિ વિના કાર્ય અસંભવ છે. દ્રવ્યમાં એ જાતની શક્તિ ન હોય તો કાર્ય એ રૂપે થવું અશક્ય છે. બોલો, ગમે તેટલી કોશિશ કરીએ આ પેનમાં જ્ઞાન થવાની શક્તિ છે કે નહીં? આ પેનમાં જ્ઞાન થવાની શક્તિ જ નથી તો એ પેન જ્ઞાન કેવી રીતના કરી શકે? હજી એક સરળ ઉદાહરણ લઈએ. સાકરનો સ્વભાવ છે મીઠાશ ઉત્પન્ન કરવાનો. સાકર જેમાં જેમાં નાખવામાં આવે છે એ પદાર્થ ગળ્યો થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? હવે સાકરને નાખીને આપણે જો ખટાશ કે તીખાશ ઉત્પન્ન કરવી હોય, કોઈ પદાર્થને ખટ્ટો કરવા માટે જો આપણે સાકર નાખીએ તો ત્રણેય કાળ સાકર એ પદાર્થને ખાટું કરવામાં સક્ષમ જ નથી, અસંભવ છે. ખ્યાલ આવ્યો કે નહીં? કેમ અસંભવ છે? કેમ કે સાકરનો સ્વભાવ જ એવો છે કે એ પદાર્થને ગળ્યો કરે છે. એનામાં નિજ શક્તિ જ એવી છે કે પદાર્થને ગળ્યો કરે છે. સાકરમાં ખટાશ ઉત્પન્ન કરવાની નિજ શક્તિ જ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? આપણે એવી ઈચ્છા કરીએ કે ભાઈ સૂર્ય આપણને અંધારું દઈ દે. ખ્યાલ આવે કે નહીં? તો સૂર્યમાં અંધારું દેવાની શક્તિ જ નથી. સૂર્યની નિજ શક્તિ જે છે કે બધે પ્રકાશ ફેલાવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો ઉપાદાનને જાણવાનો હેતુ શું? ઉપાદાનને જાણવાનો હેતુ એ કે આ પદાર્થનું લિમિટેશન શું છે. ખ્યાલ આવે છે કે નહીં? જો વિશ્વના દરેક છ પદાર્થો છે એ પદાર્થમાં અનંતા ગુણો રહેલા છે કે નહીં, અને દરેક ગુણો એ દ્રવ્યમાં શું શક્તિ છે તે બતાવે છે. દરેક ગુણો તે દ્રવ્યમાં શું શક્તિ છે તે બતાવે છે. જેવી રીતના સોનું, એ સોનામાં પીળા રંગનો ગુણ છે તો એનો એક પીળાશ એ એનું લક્ષણ છે. ખ્યાલ આવે છે કે નહીં? લક્ષણ નહીં પણ એક પીળાશ એનો સ્પેશિયલ ગુણ છે. હવે સોનામાંથી આપણે એક્સપેક્ટ કરીએ કે બ્લુ રંગ આપે કે કાળો રંગ આપે તો ભાઈ એની એ નિજ શક્તિ જ નથી. ખ્યાલ આવે કે નહીં? દરેક દ્રવ્યની જે એની શક્તિઓ છે, એના ગુણો છે, એ દ્રવ્યની બાઉન્ડ્રી નક્કી કરે છે. જેવી રીતના આપણી ઈચ્છા હોય કે જેવી રીતના આપણને પેન દેખાય છે એવી રીતના આપણને આત્મા દેખાઈ જાય તો એ આત્માની નિજ શક્તિ જ નથી. ખ્યાલ આવે છે કે નહીં? આત્મા સ્વભાવથી જ અમૂર્તિક હોવાને કારણે એની એવી શક્તિ જ નથી કે આપણને દેખાઈ જાય કે પ્રકાશ. ઘણા લોકો શું કરે, આમ ધ્યાન કરવા બેસે સામાયિકમાં અને એમ કે મને પ્રકાશ દેખાયો, અથવા મને આમ જાણે મોઢામાં મીઠો મીઠો સ્વાદ આવ્યો, મને એકદમ આમ જાણે હું એકદમ મારા વિકલ્પો બંધ થઈ ગયા, હું શાંત થઈ ગયો. ખ્યાલ આવે છે કે નહીં? આ બધી જીવની નિજ શક્તિ જ નથી. પ્રકાશરૂપે પરિણમવાની જો જીવની નિજ શક્તિ હોય તો જીવ તો જડ થઈ જાય, જીવ ઉદ્ગલ થઈ જાય. ખ્યાલ આવે છે કે નહીં? તો હેતુ શું છે ઉપાદાનને જાણવાનો? કે જે પદાર્થમાંથી આપણને જે રૂપે કાર્ય જોઈએ છે તો એ પદાર્થમાં એ રૂપે પરિણમવાનું કાર્ય છે કે નહીં. હવે મૂળ સિદ્ધાંત, આપણું મૂળ પ્રયોજન સુખી થવું તે છે કે નહીં? દરેકે દરેક જીવનું વિશ્વમાં મૂળ પ્રયોજન શું છે? કે સુખી થવું તેવું. તો સુખ ઉત્પન્ન કરવું એ કાર્ય, સુખ રૂપે પરિણમવા રૂપ કાર્ય, એ કાર્ય રૂપે થવામાં કયા દ્રવ્યની નિજ શક્તિ છે? ખ્યાલ આવે છે કે નહીં? કયા દ્રવ્યની એ રૂપે પરિણમવાની નિજ શક્તિ છે પહેલા એ તો જાણવાની કોશિશ કરો. આપણે વર્તમાનમાં આ અનેક વિષયો, ભોજન આદિમાં, ટીવી આદિમાં, કપડા આદિમાં, કોઈ સુગંધ આદિ, એ બધામાં આપણે સુખ ગોતવાની કોશિશ કરીએ છીએ, પણ એ બધા પૂજગલ રૂપ પદાર્થોમાં સુખ રૂપે થવાની નિજ શક્તિ છે કે નહીં? એમાં સુખી રૂપે થવાની નિજ શક્તિ જ નથી. સુખ રૂપે પરિણમવાની નિજ શક્તિ તો ફક્ત જીવ દ્રવ્યમાં જ છે, એ પણ પોતાના જીવ દ્રવ્યમાં છે. અરિયંત ભગવાન મારા સુખને ઉત્પન્ન કરી આપે એવી એમનામાં શક્તિ નથી, અને મારા સુખ માટે હું ક્યાંયથી બીજેથી વસ્તુઓ લઈ આવું એ સુખ રૂપે પરિણમવાની શક્તિ મારામાં નથી. ખ્યાલ આવે છે કે નહીં? તો બીજા પદાર્થોમાંથી સુખ રૂપે પરિણમવાની શક્તિ મારામાં નથી, સ્વયં જ પોતાનામાંથી જ અંતરથી જ સુખરૂપે પરિણમવાની શક્તિ જીવમાં રહેલી છે. આ ખ્યાલ આવે છે કે નહીં? આ ઉપાદાન અને નિમિત્તને સમજવાથી જો આ પૂજ્ય ગુરુદેવશ્રીએ કહેલા પાંચ મૂળભૂત સિદ્ધાંતો, નિમિત્ત ઉપાદાન, નિશ્ચય વ્યવહાર, ક્રમબદ્ધ પર્યાય, ઉત્પાદ વ્યય ધ્રુવ અને અનેકાંત શ્યાદવાદ, આમાંથી આ મૂળ સિદ્ધાંતો છે. ખ્યાલ આવે છે કે નહીં? આ જૈન ધર્મનો પાયો છે. આ વસ્તુ સ્વતંત્રતાનો ઢંઢેરો પીટે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરવા માટે સક્ષમ જ નથી. કેમ સક્ષમ નથી? કેમ કે એક દ્રવ્યમાં એ રૂપે પરિણમ બીજા રૂપે પરિણમવાની નિજ શક્તિ જ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? જો ભાવ પક્ષ તો આનો ઘણો ઊંડો છે. ખ્યાલ આવે છે ને? આ એક એક વાક્ય ઉપર ઇલાબરેટ આપણે કરવા જઈએ તો ઘણો ઘણો ટાઈમ જોઈએ, એને ભાવ ભાષણમાં અનુભવ કરવા માટે ઘણો ટાઈમ જોઈએ. ખ્યાલ આવે છે ને? પણ આપણે તો પ્રાથમિક ક્લાસ લઈ રહ્યા છે પ્રશ્નોત્તર માળાના, એટલે એ બેઝિક લેવલ પર આપણે જઈએ છીએ. ચલો આગળ વધીએ. તો આપણે શું જોયું કે કોઈ પણ કાર્યરૂપે થવામાં જે પદાર્થ સ્વયં કાર્યરૂપ પરિણમે છે એ પદાર્થ ઉપાદાન છે, અને જે સ્વયં કાર્યરૂપે નથી પરિણમતા પણ કાર્યરૂપ પરિણમવામાં અનુકૂળ હોવાનો આરોપ જેના પર આવે છે તેને નિમિત્ત કહે છે. બરાબર? ઉપાદાન અને નિમિત્ત. નિમિત્તના આપણે બે પ્રકાર જોયા, ઉદાસીન નિમિત્ત અને પ્રેરક નિમિત્ત. જે ઈચ્છાવાન ને ક્રિયાવાન છે તે પ્રેરક નિમિત્ત, અને જે ઈચ્છાવાન અને ક્રિયાવાન નથી તે ઉદાસીન નિમિત્ત. આવું હોવા છતાં કાર્યરૂપે પરિણમવામાં તો બે પદાર્થ ઉદાસીન જ છે, કેમ કે કાર્યરૂપ કોણ પરિણમે છે? ઉપાદાન પરિણમે છે. નિમિત્ત તો કાર્યરૂપે પરિણમતું જ નથી. કાર્યરૂપે ઉપાદાનને પરિણમવામાં નિમિત્ત સહાયક પણ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? અચ્છા, તો હવે ઉપાદાનના કેટલા પ્રકાર? ખ્યાલ આવે છે? જે પદાર્થમાં કાર્યરૂપે પરિણમવાની શક્તિ છે તો એના પ્રકાર કેટલા? તો ઉપાદાનના મુખ્ય બે પ્રકાર છે. એક છે ત્રિકાળી ઉપાદાન અને એક છે ક્ષણિક ઉપાદાન. જો ફરીથી આનો થોડોક વિચાર કરીએ દ્રવ્યગુણ પર્યાયથી, દરેક દ્રવ્યમાં અનંતાનંત ગુણો છે અને દરેક ગુણોની દરેક સમયે એક એક પર્યાય થાય છે. બરાબર? તો સમજો જીવ દ્રવ્ય તેનો જ્ઞાન ગુણ આપણે લઈએ છીએ અને હવે એની પર્યાયમાં આપણે ટટોલીએ છીએ. આ પેનને જાણવા વાળું મારું જ્ઞાન, બરાબર? હું જીવ દ્રવ્ય, મારો જ્ઞાન ગુણ, અને આ પેન રૂપે જ્ઞાનાકાર થનારું મારું જ્ઞાન, બરાબર? એ આપણો કન્ટેક્સ્ટ છે. તો જે વર્તમાનમાં આ 10:45 પેનને જાણનારું મારું જ્ઞાન થયું, એ તો એક સમયની પર્યાય થઈ ને, એ તો એક સમયની પર્યાય થઈ ને. એ પેનને જાણવા વાળું મારું જ્ઞાન વર્તમાનનું, એ એક સમયની પર્યાય છે. હવે 10:45 પણ જાણી પેનને અને 10:46 પણ જાણી. ખ્યાલ આવ્યો કે નહીં? એનો મતલબ શું થયો કે કાર્ય એક સમયનું હોય છે. બરાબર? કાર્ય એક સમયનું હોય છે. દરેક સમયે દરેક દ્રવ્યનું જેમ પર્યાય પલટાય છે એમ કાર્ય પણ પલટાય છે. અરે પર્યાય જ તો કાર્ય છે, બરાબર. માટે હવે ઉપાદાનમાં બે પક્ષ ઉભા થાય છે. જો ઉપાદાન કોને કહેવાય? જે પદાર્થ સ્વયં કાર્યરૂપ પરિણામે. તો 10 ને 45 જે જ્ઞાન ગુણ કાર્યરૂપે એટલે જાણવા રૂપે પરિણમ્યો, એ જ જ્ઞાન ગુણ 10 ને 46 એ પેનને જાણવાનું ફરીથી પરિણમે. ખ્યાલ આવે છે કે નહીં? તો એમાં બે પક્ષ ઉભા થાય છે. એક પક્ષ તો એ છે કે ભાઈ જીવના જ્ઞાન ગુણમાં ત્રણે કાળ એવી શક્તિ છે કે પેનને જાણી શકે. ખ્યાલ આવે છે કે નહીં? જીવના જ્ઞાન ગુણમાં ત્રણે કાળ એવી શક્તિ છે કે તે પેનને જાણી શકે છે. અને એ જ જ્ઞાન ગુણ 10 ને 45 એ પેનને જાણવાનું પરિણમ્યો. ખ્યાલ આવે છે કે નહીં? બેમાં ફરક છે. એક છે એ શક્તિ રૂપે છે કે જીવમાં એવી શક્તિ છે, અને એક છે તે વ્યક્તતા રૂપે છે કે જીવ એ જ્ઞાન રૂપે વાસ્તવિકમાં પરિણમ્યો. ખ્યાલ આવે છે કે નહીં? જે શક્તિ છે તે તો ત્રણે કાળ શક્તિ છે, માટે એને કહેવાય ત્રિકાળી ઉપાદાન. જે શક્તિ છે તે ત્રણે કાળની શક્તિ છે ને, કે ત્રણે કાળ જ્ઞાનમાં એવી શક્તિ છે કે પેનને જાણી શકે છે. પણ હવે સમજો, વર્તમાનમાં હોય પેનને જાણું છું, એક કલાક પછી કદાચ નહીં જાણું. તો નહીં જાણું તો પણ જ્ઞાનમાં તો એવી શક્તિ છે ને કે પેનને જાણી શકે. ખ્યાલ આવ્યો કે નહીં? તો ત્રિકાળી ઉપાદાન એટલે એ રૂપે પરિણમવાની શક્તિ, અને ક્ષણિક ઉપાદાન એટલે કે એ એક સમયમાં 10 ને 45 એ રૂપે પરિણમવારૂપ એક પર્યાયની શક્તિ. ખ્યાલ આવે છે કે નહીં? ત્રિકાળી ઉપાદાન એટલે ત્રણે કાળ એ દ્રવ્યની એવી શક્તિ કે એ રૂપે પરિણમી શકે, અને ક્ષણિક ઉપાદાન એટલે એ પર્યાયની એ સમયની એ સમયની એ દ્રવ્યની એ પર્યાયની એવી યોગ્યતા કે એ કાર્ય રૂપે પરિણમે. જો હવે આપણે એની પરિભાષા જોઈએ છે, ત્રિકાળી ઉપાદાન પરિભાષા. જો દ્રવ્ય યા ગુણ સ્વયં કાર્યરૂપ પરિણમિત હો, ઉસ દ્રવ્ય યા ગુણ કો ઉસ કાર્ય કા ત્રિકાળી ઉપાદાન કહેતે હૈ. જો ફરીથી, જે દ્રવ્ય કે ગુણ જે કાર્યરૂપ પરિણમ્યો તે દ્રવ્ય અથવા ગુણને તે કાર્યનો ત્રિકાળી ઉપાદાન કહેવાય છે. જેવી રીતના પેનને જાણવાના ઉદાહરણમાં, એ પેનને જાણ્યું કોણે? કે આ મારા જીવે અથવા એ જીવના જ્ઞાન ગુણે. જો અપેક્ષા ભેદ હોય છે, ક્યારેક દ્રવ્યથી વાત થાય ક્યારેક ગુણથી વાત થાય, પણ દ્રવ્ય અને ગુણ બંને ત્રિકાળી છે ને, બંને અનચેન્જેબલ છે ત્રણેય કાળ, માટે બંનેને ત્રિકાળી ઉપાદાન કહેવાય છે. ખ્યાલ આવે છે? એટલે આ જીવ દ્રવ્યમાં અથવા એના જ્ઞાન ગુણમાં બંનેમાં એવી શક્તિ છે કે તે પેનને જાણવામાં સક્ષમ છે, એ પેનને જાણવામાં સક્ષમ છે, માટે એને ત્રિકાળી ઉપાદાન કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ પેનને જાણવામાં સક્ષમ પદાર્થ તેને ત્રિકાળી ઉપાદાન કહેવાય છે. એવું હોવા છતાં શું ત્રણેય કાળ એ દ્રવ્ય એ પેનને જાણતો રહે છે? ત્રણેય કાળ એને જાણતો રહે છે? ના, એવું નથી. કે જ્યારે જાણે છે ત્યારે જ જાણે છે, એ એક સમય માટે જ એ કાર્ય થાય છે. તો જો ક્ષણિક ઉપાદાન કે દ્રવ્યની શક્તિની વ્યક્તતા કો ક્ષણિક ઉપાદાન કહેતે હૈ, કે ભાઈ જે સમયમાં એ શક્તિ તો ત્રણેય કાળ છે, પણ એ ત્રણેય કાળ હોવા છતાં જે સમયમાં એ શક્તિ વ્યક્ત થઈ કે જે સમયમાં એ જાણવારૂપ કાર્ય થયું તેને ક્ષણિક ઉપાદાન કહેવાય છે. ક્ષણિક ઉપાદાન કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં? ફરીથી હવે જો આપણે જ્યાં નિમિત્ત ઉપાદાનની વાત કરીએ છીએ, તો નિમિત્તની વાત કરતી વખતે બે પદાર્થને જોડતું સંબંધની વાત કરતા હતા, કે આમાં કાર્ય થયું અને આ ફક્ત ત્યાં હાજર હતો, અને એ બે વચ્ચેનો સંબંધ તેને કહેવાય નિમિત્ત. ખ્યાલ આવ્યો કે નહીં? હવે જ્યાં ઉપાદાનની વાત કરીએ છીએ તો બે પદાર્થની નહીં, હવે એક જ પદાર્થની વાત કરીએ છીએ. एक ज पदार्थ में एक शक्ति छे जे द्रव्य रूप त्रिकाल शक्ति छे अने एक शक्ति छे जे पर्याय रूप वर्तमान प्रगटता छे। ख्याल आव्यो के नहीं? जेवी रीतना आपणे दूध ने गळ्यू करवू होय तो शू नाखवू पड़े? तो साकर नाखवी पड़े। बराबर, दूध ने गळ्यू करवा माटे साकर नाखवी पड़े। क्या नाखवी पड़े? इंडिया में कि अमेरिका में? तो इंडिया में कि अमेरिका में बधेज दूध ने गळ्यू करवा साकर नाखवी पड़े। अच्छा, क्यारे नाखवी पड़े? आजे के 500 वर्ष पहला के 500 वर्ष पछी? अरे, दूध ने गळ्यू करवू होय तो त्रणे काळ में साकर नाखवू एक ज उपाय छे। बराबर, तो एनाथी शू सिद्ध थयु कि भाई साकर नामना पदार्थ में त्रणे काळ एवी शक्ति छे अथवा सर्व क्षेत्र में एवी शक्ति छे कि ए दूध ने गळ्यू करी शके। बराबर, तो एवू होवा छता आपड़ा ग्लास में जे दूध आवे ए शू ऑटोमेटिकली गळ्यू थई जाय छे के हे दूध तू गळ्यू थई जा केम के मारी पासे साकर डब्बा में पड़ी छे, साकर गळाश करवा वाळो पदार्थ मारी पासे घर में छे एटले हे दूध तू गळ्यू थई जा, एवू थाय छे? एवू नथी थतुं। तो शू थाय छे के दूध ने गळ्यू करवा साकर नाखवी पड़े छे, डब्बा मांथी काढ़ीने नाखवी पड़े छे। तो जे समय साकर अंदर नाखीए ते समय दूध गळ्यू थाय छे। ख्याल आव्यो के नहीं? एक क्षणिक एक समय में एक क्षणिक काल में दूध गळ्यू थाय छे। साकर में त्रणे काल दूध ने गळ्यू करवानी शक्ति होवा छता जे समय नाखीए छे ते समय दूध गळ्यू थाय छे। ख्याल आवे छे के नहीं? बे में फरक समझाय छे के नहीं? एक छे साकर नामना द्रव्यनी त्रिकाल शक्ति के त्रणे काल एनामां गळ्यू करवानी शक्ति छे अने एक छे वर्तमान में एनी व्यक्तता के शक्ति ने आपणे दूध में नाखी अने दूध गळ्यू थयुं एने कहेवाय व्यक्तता। बराबर, तो एक छे त्रिकाळी उपादान त्रणे काल शक्ति अने एक छे क्षणिक उपादान के वर्तमान में ए रूपे व्यक्त थयुं। जो आना साथे साथे आपणे अपर नाम एटले सिनोनिम्स पण जोई लईए। त्रिकाळी उपादानना सिनोनिम्स ध्रुव, नित्य, द्रव्य शक्ति, ध्रुव उपादान, ध्रुव पर्याय। जो आ पूज्य गुरुदेव श्री ने आ बधा शब्द एटला वाला हता के जाने एक प्रवचन पूज्य गुरुदेव श्री नो आ शब्दों वगर तो जाए ज नहीं। त्रिकाळी, ध्रुव, भगवान आत्मा, कारण परमात्मा। ख्याल आवे छे के नहीं? आ जीव ने सुख रूपे सुख रूप कार्य रूपे परिणमवू होय तो एनी त्रणे काळ शक्ति कोना मां छे? जेवी रीतना दूध ने गळ्यू करवू होय तो साकर नामना पदार्थ ने नाख्या सिवाय बीजो कोई उपाय नथी। केटला भगवानना नमोकार मंत्र तमे जपी लो के दूध गळ्यू थई जाय? ख्याल आवे छे के नहीं? केटला व्रत उपवास करी लो के दूध गळ्यू थई जाय? अरे, केटलो स्वाध्याय के तत्व विचार करी लो के दूध गळ्यू थई जाय? ख्याल आवे छे के नहीं? दूध ने गळ्यू करवा माटे एक ज उपाय छे के एमां साकर नाखो। एवी ज रीते जीव ने सुखी थवू होय तो केटला नमोकार मंत्र जपी लेव तो सुख थई जाय? केटला भगवानना देवशास्त्र गुरुना दर्शन करो स्वाध्याय आदि करो तो जीव सुखी थई जाय? बिल्कुल नहीं। जीव ने सुखी थवा माटे एकमात्र साधन होय तो ए छे के जीव पोताना आत्मामां लीन थई जाय। केम? केम के सुख नामनु त्रिकाळी उपादान क्यां रहेलू छे? सुख नामनु त्रिकाळी उपादान शुं शास्त्रमां छे? आ बुक्स पुस्तकोमां रहेलू छे? नथी। भगवानी प्रतिमामां छे? आ सिमंदर भगवानी प्रतिमा देखाय छे, शुं एमां सुख भरेलू छे? एमां पण नथी। सुख नामनु त्रिकाळी उपादान शक्ति केमां रहेली छे? कि भाई आ जीवमां रहेलू छे। ख्याल आवे छे के नहीं? आ जीवने सुखी थवू होय तो कोई अन्य जीवमां लीन थईने पण एने सुख नहीं मळे। ख्याल आवे छे के नहीं? कि भाई महावीर भगवानना जीवमां हुं लीन थई गयो, तल लीन थई गयो भक्तिमां। भक्ति करवाथी सुख उत्पन्न थतुं ज नथी। भक्ति तो रागनो एक प्रकार छे। ख्याल आवे छे के नहीं? अने राग तो छेवटे बंधनुं कारण छे। અને સંસારમાં પરિભ્રમણ કરાવનાર છે. સુખી થવા માટે એકમાત્ર ઉપાય હોય તો જીવ પોતાના આત્મામાં લીન થઈ જાય. જેમાં સુખ છે એ ધ્રુવ, એ નિત્ય નિજ શક્તિ, એ ધ્રુવ પર્યાય, અસમર્થ ઉપાદાન કારણ, પારિણામિક ભાવ, ભેદ કારણ, એમાંથી જ સુખ ઉત્પન્ન થાય છે. જો હવે આ અસમર્થ ઉપાદાન કારણ, આ ભેદ કારણ, એ થોડું વધારે ડિટેલ એક્સપ્લેનેશન માંગે છે, એ આપણે થોડીક વારમાં જોશું અથવા નેક્સ્ટ ટાઈમ જોશું. જો ક્ષણિક ઉપાદાનના સિનોનિમ્સ અપર નામ પર્યાય શક્તિ, સમર્થ ઉપાદાન કારણ, અનિત્ય કારણ, ખ્યાલ આવે છે કે નહીં? એક સમયની પર્યાયની શક્તિ. જીવમાં સુખ નામનો ગુણ તો ત્રણે કાળ ભરેલો છે, પણ ત્રણે કાળ ભરેલો હોવા છતાં કેમ અસંખ્યાતા નારકી જીવો દુઃખ ભોગવી રહ્યા છે, કેમ અનંતા નિગોદિયા જીવો દુઃખ ભોગવી રહ્યા છે, અરે કેમ અસંખ્યાતા મનુષ્ય જીવો, આ અસંખ્યાતા દેવ જીવો કેમ દુઃખ ભોગવી રહ્યા છે? સંસારના ચારે ગતિના જીવો સુખ નામની સત્તા તેમની અંદર જ હોવા છતાં કેમ દુઃખ ભોગવી રહ્યા છે? કેમ કે વર્તમાનમાં એમની પર્યાય શક્તિમાં સુખ ઉત્પન્ન નથી. ખ્યાલ આવે છે કે નહીં? ક્ષણિક ઉપાદાનમાં સુખની વ્યક્તતા નથી, માટે જીવ દુઃખી થઈ રહ્યા છે. સુખ નામની શક્તિ જીવમાં હોવા છતાં કાર્યમાં એટલે કે પર્યાયમાં સુખ ઉત્પન્ન કરવા માટે ત્રિકાળી ઉપાદાન અસમર્થ છે, જ્યારે કે ક્ષણિક ઉપાદાન સમર્થ છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને વધારે આપણે ખોલશું, આમાં તો બહુ ભાવ ભરેલા છે. પણ કોઈ પણ કાર્યને થવા માટે ત્રિકાળી ઉપાદાન શક્તિ હોવા છતાં એ કાર્યને વર્તમાન એક સમયમાં પ્રગટ થવું પડશે. ડબ્બામાં સાકર હોવા છતાં એમાંથી એક ચમચી લઈને દૂધમાં નાખવી પડશે તો જ દૂધ ગળ્યું થાય છે. બસ એવી જ રીતે અંદર સુખ નામનો ખજાનો પડ્યો હોવા છતાં જ્યાં સુધી પર્યાયમાં પ્રગટ થતો નથી ત્યાં સુધી જીવ સુખી થઈ શકતો નથી, ત્યાં સુધી જીવ સુખી થતો નથી. આ ખ્યાલ આવે છે ને બધાને? સુખી જીવને સુખી થવા માટે આ ઘર મકાન, આપણા ગાડી કપડા, આપણા ધન દોલત એ કેટલા સમર્થ છે? એ તો બિલકુલ અસમર્થ છે. કેમ બિલકુલ અસમર્થ છે? કેમ કે એ તો પરપદાર્થ છે. ખ્યાલ આવે છે ને? પરપદાર્થ હોવાને કારણે સુખ ઉત્પન્ન કરવાની પર્યાય, કરવાનું કાર્ય એ જીવ દ્રવ્યમાંથી થાય છે, અન્ય પદાર્થમાંથી તો થઈ શકતું જ નથી. જીવને સુખી થવું હોય તો કોઈ અન્ય પદાર્થ, આ એક દ્રવ્યને કોઈ બીજો દ્રવ્ય સુખી કેવી રીતના કરી આપે? ખ્યાલ આવે છે ને? એ તો શક્ય જ નથી. પણ એને તો સાઈડમાં રાખો, પણ હવે આ જીવ દ્રવ્યમાં સુખનો ખજાનો પડેલો છે અને પર્યાયમાં સુખ જોઈએ છે, અંદર ખજાનો છે અને પર્યાયમાં સુખ જોઈએ છે, તો પણ ખજાનો એ પર્યાયમાં સુખ ઉત્પન્ન કરવા માટે સમર્થ નથી. કેમ સમર્થ નથી? કેમ કે જો સમર્થ હોય તો જીવ ત્રણે કાળ માટે સુખી જ હોવો જોઈએ ને, ક્યારે દુઃખી જ ન થાય. ખ્યાલ આવે છે કે નહીં? ત્રિકાળી ઉપાદાનમાં ખજાનો ભરેલો હોવા છતાં જ્યાં સુધી એક સમયની પર્યાયમાં નથી ઉત્પન્ન થતું, જ્યાં સુધી પેલી ડબ્બામાંથી ખાંડ આપણે દૂધમાં નથી નાખતા, ત્યાં સુધી ગળાશ ઉત્પન્ન થતી નથી, ત્યાં સુધી જીવની પર્યાયમાં સુખ ઉત્પન્ન થતું નથી, કે જ્યાં સુધી એ ખજાનાની વ્યક્તતા એક સમયની પર્યાયમાં ન થાય. એક સમયની પર્યાયમાં એ સુખની વ્યક્તતા થવી તેને કહેવાય છે ક્ષણિક ઉપાદાન. ક્ષણિક ઉપાદાન એટલે ક્ષણિક ઉપાદાનને સમર્થ કહેવાય છે. એ એક પર્યાય, એક સમયની પર્યાય જીવમાં સુખ ઉત્પન્ન કરવા માટે સમર્થ છે. કેમ સમર્થ છે? કેમ કે એમાં દ્રવ્ય શક્તિ પર્યાયમાં પ્રગટ થઈ છે. ખ્યાલ આવ્યો કે નહીં? દ્રવ્ય શક્તિ ત્રિકાળી ઉપાદાન અને એનું પર્યાયમાં પ્રગટ થવું ક્ષણિક ઉપાદાન. આ રીતે જો આપણે આજે પહેલા રિવિઝનમાં નિમિત્ત, એની પરિભાષા, એના ભેદ પ્રભેદ એ જોયા, પછી આપણે ઉપાદાન, ઉપાદાન કોને કહેવાય છે એ જોયું, ઉપાદાનની પરિભાષાઓ જોઈ, ઉપાદાનને જાણવાનો ઉદ્દેશ અને હેતુ જોયા, પછી ઉપાદાનના બે ભેદ જોયા, ત્રિકાળી ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન, એ બેની પરિભાષાઓ જોઈ અને એમના અપર નામ આપણે જોયા અને થોડોક ભાવ પક્ષ આપણે જોયો. હવે ત્રિકાળી ઉપાદાન અને ક્ષણિક ઉપાદાનને જાણવાનો ઉદ્દેશ, એના હેતુ અને પછી ક્ષણિક ઉપાદાનના ભેદ પ્રભેદ આદિ આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું. જો હવે એકાદ ક્લાસમાં કદાચ આપણે પ્રશ્નોત્તર માળાના ક્વેશ્ચન આગળ ન વધે, પણ પહેલા સિદ્ધાંત સમજી લઈએ, સિદ્ધાંત સમજીને પછી પ્રશ્નોત્તર માળામાં જે ઉદાહરણો આપ્યા છે એ ઉદાહરણોમાં આપણે આગળ વધશું. બરાબર છે? તો એ રીતે આપણે નેક્સ્ટ ક્લાસમાં આ ત્રિકાળી ઉપાદાન અને ક્ષણિક ઉપાદાનમાં અને એના ભેદ પ્રભેદમાં, ક્ષણિક ઉપાદાનના ભેદોમાં આગળ વધશું. ચાલો જીનવાણી સ્થિતિ. હે જીનવાણી ભારતી, તો હિ જપો દિન રેન, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચેન, જીનવાણી કે જ્ઞાન સે સૂજે લો કાલો, સો વાણી મસ્તક નમો સદા દે તું રો. બોલો જીનવાણી માત નો જય હો.